તારીખ 18/4/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 150
શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પત્રાંક 368 બનારસીદાસજીના એ પદનો અર્થ ચાલે છે, જીવના મુખ્ય ઓળખવા માટેના જે ધર્મો છે એનો અર્થ કરે છે, સમતા રમતા ઉર્ધતા નાયકતા સુખવાસ, એમાં સમતા અને રમતાનો અર્થ કર્યો. રૂઢિગતપણે સમતાનો અર્થ રાગ દ્વેષ રહિત સામ્ય ભાવને સમતા કહે છે, પણ અહીંયા એ લક્ષણ પકડવાને બદલે ધ્રુવ લક્ષણથી સમતાને કહે છે. રમતા એટલે આત્મામાં રમણતા કરવી, એવો રૂઢિ અર્થ છે, પણ અહીંયા રમ્યતા એટલે સુંદરતા એવો અર્થ લીધો છે. હવે ઉર્ધતા કહે છે, ઉર્ધ એટલે ઊંચે, અને ઉર્ધ એટલે અગ્ર મુખ્ય, તો અહીંયા મુખ્યતાનો અર્થ લીધો છે. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. શું કહે છે? જાણનાર એવો કોઈ પણ પદાર્થ બીજા કોઈ પણ પદાર્થને પોતાની હૈયાતી વિના જાણે, જાણનારની હૈયાતી વિના કોઈ બીજા પદાર્થને જાણનાર જાણે એવું કદી બનવા યોગ્ય નથી. એટલે અન્ય પદાર્થ જણાવવા કાળે પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, પહેલાં પોતે હોવો જરૂરી છે. જો પોતે જ ન હોય તો જણાનારને કોણ જાણે, જાણનાર ન હોય તો જણાનારને કોણ જાણે. એટલે જાણનારની વિદ્યમાનતા હોવી આવશ્યક છે. અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ ત્યાગ, કોઈ પણ પદાર્થનું ગ્રહણ, કોઈ પણ પદાર્થનો ત્યાગ કે કોઈ પણ પદાર્થમાં ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. આ જ્ઞાનનો વિશિષ્ટ વાત છે કે કોઈ પણ પદાર્થના ગ્રહણમાં પણ જ્ઞાન માધ્યમ છે, ત્યાગમાં પણ જ્ઞાન માધ્યમ છે, અને ગ્રહણ ત્યાગ વિના માત્ર ઉપેક્ષા ભાવે રહેવું એમાં પણ જ્ઞાન જ કારણ છે, જ્ઞાન સિવાય બીજું કોઈ કારણ નથી. એક ન્યાયે જોઈએ તો ભ્રાંતિ થવામાં પણ જ્ઞાન કારણ છે, એક ન્યાયે જોઈએ તો ભ્રાંતિ મટવામાં પણ જ્ઞાન જ કારણ છે. જોકે હંમેશા એવું જ બને કે જ્યાં જે કારણથી ભૂલ થઈ હોય ત્યાં તે કારણથી ભૂલને સુલટાવવી પડે. તો જ્ઞાનથી ભૂલ મટે છે તો ભૂલ થવામાં પણ જ્ઞાન જ કારણ થાય છે. જે બીજા જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, ત્યાંથી જ્ઞાન જ્યારે જ્ઞાનત્વ જ્ઞાનપણું છોડે છે, જ્ઞાનત્વનો ત્યાગ કરે છે, ત્યારે આ ગૂંચવણ ઊભી થાય છે. અને જે જ્ઞેયો અન્ય પદાર્થ છે, ભિન્ન પદાર્થ છે, ભિન્ન તત્વો છે, એને અજ્ઞાનપણે પોતે અભિન્નપણું કરે છે, આ જ તમામ દોષનું કારણ છે, સમસ્ત અનિષ્ટનું કારણ હોય, સમસ્ત દુઃખનું કારણ હોય, સંસાર પરિભ્રમણનું કારણ હોય, તો આ જ છે. એટલે પ્રથમ પોતાનું વિદ્યમાન પણ ઘટે છે અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ ત્યાગ કે ઉદાસીન થવામાં જ્ઞાન પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. પ્રથમ રહેનારો પદાર્થ, આગળ રહેનારો પદાર્થ, ઉર્ધ્વ રહેનારો પદાર્થ તે જીવ છે. હવે જીવમાં જ્ઞાન પહેલાં છે ને પછી જ્ઞેય છે. સમકાળે હોવા છતાં પણ પહેલાં જ્ઞેય છે અને પછી જ્ઞાન છે એમ નથી. નહીંતર જ્ઞેય જ્ઞાનને આગળ પાછળ નથી. જ્ઞાન થયા પછી જ્ઞેયનો જન્મ થતો નથી. જ્ઞાન પણ પહેલેથી છે, જ્ઞેય પણ પહેલેથી છે. બંનેનો સંબંધ, જ્ઞાન જ્ઞેય સંબંધ થાય છે ત્યારે સમકાળ છે. તો પણ જ્ઞાનપૂર્વ જ્ઞેય છે, જ્ઞેયપૂર્વ જ્ઞાન ક્યારે પણ નથી. જેમ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન છે, શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન નથી. શ્રદ્ધા જ્ઞાનપૂર્વક આચરણ છે, આચરણપૂર્વક શ્રદ્ધા જ્ઞાન નથી. આ એક મહત્વનો ક્રમનો વિષય છે. જો ક્રમમાં ક્રમભંગ થાય તો એ ક્રમભંગ ઉપદેશ જીવને કદી પણ હિતકારી થતો નથી, કાર્યકારી થતો નથી. મિત્ર, લોકો શું કરે છે ક્રમભંગમાં, કે પહેલાં આચરણ કરો. બધા પદાર્થનો તમે અમુક પદાર્થનો ત્યાગ કરી દેવો દો, જો તમે એવા ટેવાઈ જશો કે પછી તમને એ પદાર્થની ઈચ્છા જ નહીં થાય. માટે તમે ત્યાગનો અભ્યાસ કરો. ખોટી વાત છે, એ ક્રમ ખોટો છે. પહેલાં એ ત્યાગ કરવા યોગ્ય છે એના ગુણદોષનું શ્રદ્ધા જ્ઞાન કરો, પછી જ સાચો ત્યાગ થશે, નહીંતર નહીં થાય. પણ એ રીતે ઉલટા ક્રમથી કોઈ સાધન અંગીકાર કરે છે તો એને સાધ્યની સિદ્ધિ થતી નથી, એ વસ્તુ સ્થિતિ છે. અહીંયા પણ જો જ્ઞાન અગ્ર છે અને રાગાદી જ્ઞેયો અગ્ર નથી, ગૌણ છે, પછી છે, તો જીવ જ્ઞેયને અથવા રાગાદીને અગ્ર કરે છે, મુખ્ય કરે છે, ત્યાં જ્ઞાન ગૌણ થઈ જાય છે. મૂળ વિપર્યાસ અહીંથી શરૂ થાય છે. વિપર્યાસ ક્યાંથી ઊભો થયો? કે જે ઉર્ધ્વ છે એને ઉર્ધ્વ ન રાખતા, જે ઉર્ધ્વ નથી એને ઉર્ધ્વ કરે છે, મુખ્ય કરે છે. ઉર્ધ્વ એટલે મુખ્ય કરે છે. અહીંથી વિપર્યાસ શરૂ થઈ જાય છે. બીજા પદાર્થના અંગીકારમાં તેને અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, કંઈક અંગીકાર કરે કોઈ પદાર્થને, પણ એનું જ્ઞાન કર્યા વગર કેવી રીતે અંગીકાર કરશે એ પદાર્થને? અહીંયાથી તો જ્ઞાનમાં જણાવી જઈએ ને, તો જ તે થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ, સર્વથી મુખ્ય રહેનારો પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને, એટલે તેના વિના કોઈ કાંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. એની ગૌણતા કરીને કંઈ થઈ શકે એવું જ નથી. ગૌણ કરે છે તો ભલે દુઃખી થાય છે, પણ એને ગૌણ કરી શકાય એવું છે જ નહીં. એવું એક ટંકોત્કીર્ણ જ્ઞાનનો સ્વભાવ છે. ટંકોત્કીર્ણ પણ એ જ્ઞાનનો સ્વભાવ છે, એ રહી ગયું 44માં. ટંકોત્કીર્ણ પણ ઉર્ધ્વપણું, ઉર્ધ્વપણું લીધું છે, નથી લીધું, બે નથી લીધું, બે રહી ગયા. એ કારે સ્મૃતિમાં કેટલુંક આવે, કોઈકને કોઈક તો રહી જાય. ઉર્ધ્વપણું એ જ્ઞાનનો ધર્મ છે, ટંકોત્કીર્ણ પણ એ જ્ઞાનનો ધર્મ છે. જેમ ટાંકણાથી કોતરાયેલું ન ભૂસાય એમ જ્ઞાનને ભૂસાડી શકાય એવું નથી. કરી દો બંધ જ્ઞાનને, જ્ઞાન બંધ નહીં થાય. એટલે તેને કોઈ ગૌણ કરીને એના વિના કાંઈ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કાંઈ જાણી શકાય એવું એ પ્રગટ ઉર્ધતા ધર્મ તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. શું કહે છે કે જે મુખ્ય હોય તે જ બીજું એ સિવાય બીજું કાંઈ જાણી શકાય નહીં એવું એ પ્રગટ ઉર્ધતા નામનો ધર્મ છે. જ્ઞાનનો પ્રગટ ઉર્ધતા નામનો ધર્મ છે તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. એને જીવ કહેવામાં આવ્યો છે. આ જીવની જીવના ધર્મની વાત ચાલે છે. ઉર્ધતાનો વિષય નથી મળતો આપણા વિદ્યમાન શાસ્ત્રોમાં નથી મળતો. એમ તો આ સમતા રમ્યતા એક અર્થ નથી મળતો. શ્રીમદજીએ જે અર્થ કર્યા છે એ અર્થ નથી મળતા. એનો અર્થ એ છે કે આત્મામાંથી શાસ્ત્ર ઉત્પન્ન થાય છે એમ એનો અર્થ છે કે શાસ્ત્ર આત્મામાંથી ઉત્પન્ન થાય છે. જ્ઞાનીના જ્ઞાનમાંથી શાસ્ત્રની ઉત્પત્તિ થઈ છે એમ વાત છે. શાસ્ત્ર તો બાય પ્રોડક્ટ છે જ્ઞાનને. એનું મૂળ શાસ્ત્રનું મૂળ જ્ઞાની છે એમ એમાંથી નક્કી થાય છે. હા એ તો શાસ્ત્ર છે. જ્ઞાનીના વચન શાસ્ત્ર છે એને દ્રવ્યશ્રુત કહે છે. પછી ઉર્ધતા પછી જ્ઞાયુક્તા લીધી છે. પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે. જો જ્ઞાયુક્તા એટલે જાણે છે એમ નહીં. શું જ્ઞાન એટલે જાણે તે જ્ઞાન વેદકતા જુદી લીધી છે અહીં તો, પણ જાણવાનો અર્થ નથી લીધો અહીંયા. પારમાર્થિક લક્ષણ દીધું છે. જ્ઞાનનું પારમાર્થિક લક્ષણ શું કે જ્ઞેયથી ભિન્ન પડે તેનું નામ જ્ઞાન. જાણે છે તો જ્ઞાની પણ અને જાણે છે તો અજ્ઞાની પણ. પીળા રંગને પીળો જાણે, લાલ રંગને લાલ જાણે, ફેર શું છે બે વચ્ચે? એટલે અહીંયા પારમાર્થિક લક્ષણથી અર્થઘટન કરે છે પોતે. પ્રગટ એવા જીવ પદાર્થો, જળ પદાર્થો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. એ જે 274માં બંધ અધિકારમાં લીધું છે સમયસારની અંદર, સમયસાર બંધ અધિકાર ગાથા 274, કે શાસ્ત્ર ભણવાનો ગુણ શું? કેમ કે શાસ્ત્ર ભણવું એ જ્ઞાનની પ્રક્રિયા છે, જ્ઞાનનું એ કાર્ય છે. તો શાસ્ત્ર ભણવાનો ગુણ શું? કે ભિન્ન ચૈતન્યનું જ્ઞાન થવું, એમ ભિન્નતાનું જ્ઞાન થવું તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. એટલે ભિન્ન પડે તે જ્ઞાન, તે એની જ્ઞાયકતા, તે એનો જ્ઞાનનો ગુણ, એમાં બે વિવિક્ષા છે. પર અપેક્ષાએ, પર તત્વ અપેક્ષાએ પરથી ભિન્નતા છે. બીજી એ જ પર્યાયની વિવક્ષા એ છે કે સ્વથી અભિન્નતા કરે છે ત્યારે જ ભિન્નતા થાય છે. જ્ઞાન જ્ઞાનથી અભિન્નપણું કરે છે ત્યારે જ જ્ઞાન રાગથી ને પરથી ભિન્ન થઈ શકે છે. એવો જે જ્ઞાનનો ગુણ તેને જ્ઞાયકતા કહીએ, એને સમયસારમાં જ્ઞાન ગુણ કયો છે. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહીં, 142 શ્લોક છે સમયસારનો નિર્જરાધિકાર. કે જ્ઞાન જ્ઞાન ગુણ વિના બીજી કોઈ રીતે પ્રાપ્ત ન થાય. સ્વરૂપની પ્રાપ્તિ જ્ઞાનના જ્ઞાન ગુણ વિના નથી. ગમે એટલા તપ કરે, ગમે એટલા શાસ્ત્રો ભણીને કંઠસ્થ કરી લઈએ, કોઈ પણ પ્રક્રિયા કરે, એક જ ઉપાય ત્રણે કાળે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંત. તે નહીં. આ શબ્દ લીધો છે. જ્ઞાનનો ગુણ શું કે જ્ઞાયકતા. જ્ઞાયકતા એટલે શું કે અન્યથી ભિન્નપણું થવું, તેનું નામ જ્ઞાનપણું, તેનું નામ જ્ઞાયકતા છે. બહુ સરસ અર્થ કર્યો છો. તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે કે જેનાથી એ ભિન્ન પડે છે, જે કારણે કરીને એ ભિન્ન પડે છે. કોઈ પણ સમયે જ્ઞાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં. જો જીવનો અનુભવ કરવો હોય તો જ્ઞાયકપણા રહિત એનો અનુભવ કરે તો થઈ શકે નહીં. જેમ કે સમ્યક દર્શનનો વિષય સત્તા છે, શુદ્ધ સત્તા, શુદ્ધ ચૈતન્ય સત્તા, એ સમ્યક દર્શનનો વિષય છે. પણ એકલા અસ્તિત્વને મુખ્ય કરે તો જીવનો અનુભવ ન થાય. જ્ઞાયકપણે રહિત થઈને અનુભવ કરે તો એનો અનુભવ થઈ શકે નહીં. આ સિદ્ધાંત મૂકી દીધો. એક અધ્યાત્મનો મહાસિદ્ધાંત છે કે પહેલાં એને જ્ઞાયકપણાથી જુદો પાડ, પછી જ અનુભવની વાત છે. એ પહેલાં જ્ઞાયકપણું છોડીને કોઈ અનુભવ કરવા માગે, જીવ પદાર્થનો અનુભવ નહીં થઈ શકે. નિયમબદ્ધ વાત છે. જોકે અનુભવ જ જ્ઞાનનો પર્યાય છે તો વેદકતામાં લેશે. હવે અનુભવ જે જ્ઞાનનો ધર્મ છે, એ વેદવું જે જ્ઞાનનો ધર્મ છે, એને છોડીને શું અનુભવ, અનુભવ એટલે શું કરવું છે, અનુભવ એટલે બીજું શું, કે બીજું તો કાંઈ પછી રહેતું નથી. અનુભવમાં જો જ્ઞાનને છોડી દેવામાં આવે તો કાંઈ રહેતું જ નથી અનુભવમાં. અનુભવ જેવી ચીજ રહેતી નથી ખરેખર તો. આ પરિસ્થિતિ વાસ્તવિકતા આ છે. એટલે જીવ નામનો પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે જ્ઞાયકપણું સંભવી શકે નહીં. જ્ઞાયકપણા જ્ઞાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં. અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે જ્ઞાયકપણું સંભવી શકે પણ નહીં. એવું જે અત્યંત અનુભવનું કારણ, જે વેદકતામાં આ ચીજ લેવાના બદલે જ્ઞાયકતામાં લઈ લીધી, એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા, તે લક્ષણ જેમાં છે તે પદાર્થ શ્રી તીર્થંકરે જીવ કયો છે, એને તીર્થંકરે જીવ કયો છે. બધામાં તીર્થંકરની વાત છે. એક એક લક્ષણમાં તીર્થંકરે આમ કહ્યું છે, તીર્થંકરે આમ કહ્યું છે, એ વાત લેશે. એમાં શું છે કે જ્ઞાન અને જીવ ગુણ ગુણીપણે એનો ભેદ છે. શું પણ ખરેખર એ બંને એક જ છે, બંને એક જ દ્રવ્યપણે બંને એક છે. ગુણ અને પર્યાયના જે ભેદો છે એ ભેદ નહીંથી છે, અભેદ નહીંથી અથવા દ્રવ્ય નહીંથી, બધા એક જ છે એમ છે ખરેખર. એટલે અહીંયા ભેદની પ્રધાનતા નથી, અભેદની પ્રધાનતા છે. એટલે એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા, અહીંયા જરા વજન દેવા જેવું છે. અનુભવનું અત્યંત કારણ છે એ જ્ઞાયકતા છે. જે જ્ઞાયકતાને ગૌણ કરે છે એ અનુભવ સુધી પહોંચી શકશે નહીં. એ ગડબડ થાય છે. સમ્યક દર્શનનો વિષય સત્તા છે ને, એટલે ઘણા સત્તાથી ઉપડે છે. સત્તાને મુખ્ય કરો, હું પણ મુખ્ય કરો એમ નથી. જ્ઞાયકતા મુખ્ય કરે તો જ અનુભવ થાય, નહીંતર અનુભવ થાય નહીં. અથવા જેને અનુભવ કરવો છે અને જે અનુભવ કરે છે એ જ્ઞાયકતાને મુખ્ય કરીને જ કરે છે, બીજી રીતે થઈ શકતો નથી. રીત તો ત્રણે કાળે એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પંથ કહો, રીત કહો, ઉપાય કહો, વિધિ કહો, એ ત્રણે કાળે એક જ છે. હા, જ્ઞાયકતા મુખ્ય છે બધામાં. જ્ઞાયકતા મુખ્ય છે. જ્ઞાયકતાથી ભિન્ન પડે છે અને ભિન્ન પડે છે એટલે એનાથી અનુભવ થાય છે. અથવા બીજા જે ધર્મો કયા એ ધર્મો કદાચ કોઈને એનો ક્ષોભસમમાં ખ્યાલ ન પણ આવે. શું પણ જ્ઞાયકતા તો તિર્યંચને પણ જ્ઞાનમાં આવે, એ કેવી વાત છે? ઓછામાં ઓછો ઉઘાડ તિર્યંચ ગતિમાં છે. તો એ તિર્યંચ ગતિની અંદર જે જ્ઞાયકતા છે એ પકડાઈ જાય છે, ત્યાંથી ભિન્ન પડી જાય છે અને ત્યાંથી એને મોક્ષ માર્ગની અંતર્મુખ થવાની જે લાઈન છે એ ત્યાંથી મળી જાય છે. જ્યાં જ્યાં જીવ છે ત્યાં ત્યાં જ્ઞાન છે, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં જીવ છે. એટલે દીપચંદજીએ તો ત્યાં સુધી લીધું, એવો દ્રઢ ભાવ તે સમ્યક તો છે એમ લઈ લીધો. કેમકે એ સિવાય સમ્યક થવાનો બીજો કોઈ રસ્તો નથી. મોક્ષ માર્ગનું પ્રવેશ દ્વાર આ જ છે, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ ફાઇનલ થયેલી વાત છે. અનંત જ્ઞાનીઓના અનુભવથી આ છેવટની હદે નક્કી થયેલો અનુભવ પૂર્ણ નિશ્ચય છે. એમાં કોઈ ફેરફાર કરવા જાય તો ઉન્માર્ગે ચાલ્યો જાય, માર્ગ છૂટી જાય અને ઉપાય ન મળે. પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ, એટલે જીવ અને બીજા કોઈ પણ તત્વો લઈ લ્યો, તે જે કારણે કરી ભિન્ન પડે છે, એ બંને વચ્ચે જે ભિન્નતા છે એ ભિન્નતા થવાનું કારણ શું? કેમ ભિન્નતા થઈ? કે જ્ઞાનને લઈને ભિન્નતા થઈ. જો જ્ઞાન એનું ભિન્નપણું ન જાણે તો તે જ જ્ઞાનને અજ્ઞાન કહેવું પડે છે. જે ભિન્ન તત્વો છે, ભિન્ન પદાર્થો છે, એને જાણતા જો જ્ઞાન એનું ભિન્નપણું ન જાણે તો તે જ જ્ઞાનને અજ્ઞાન કહેવું પડે છે, અથવા વિપરીત જ્ઞાન કહેવું પડે. એટલે જેના કારણે ભિન્ન પડે છે તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. આ જીવનું જ્ઞાયકપણું છે, આ રીતે જ્ઞાયકપણું છે, બીજી રીતે જ્ઞાયકપણું નથી. કોઈ પણ સમયે જ્ઞાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં. કોઈ પણ સમયે એટલે ત્રણેય કાળે લઈ લેવું. ત્રણ કાળમાં કોઈ એવો સમય નથી કે જેમાં જ્ઞાયકપણા રહિત જીવનો અનુભવ કોઈને થઈ શક્યો હોય કે થઈ શકે, એ વસ્તુ સ્થિતિની બહારની વાત છે. આમ જો વિચારીએ તો જીવમાં અનંત ગુણ છે. દરેક ગુણને પોતાની શક્તિ અનંત છે, તેથી કોઈ ગુણ નાનો નથી, કોઈ ગુણ મોટો નથી. આમ હોવા છતાં આટલું રાખીને પણ આત્મા જ્ઞાન પ્રધાન પદાર્થ છે. આત્મા છે તે જ્ઞાન પ્રધાન પદાર્થ છે. જ્ઞાન ગુણની પ્રધાનતા છે એવો આત્મા પદાર્થ છે. આવી પરિસ્થિતિ છે અને એ બધા શાસ્ત્રોનો કહેવાનો ધ્વનિ છે. જીવને સંસારથી છૂટાવીને, પરિભ્રમણથી મિટાવીને મોક્ષ માર્ગમાં લઈ જવા માટે અનુભવપૂર્ણ સત્ય કોઈ પ્રકાશનું હોય તો આ રીતે છે. એ વાત આખા સમયસારમાં એ વાત લીધી. એટલું જ નહીં, જ્ઞાન માત્ર ઉપર ખુલાસો કરવાનો આચાર્ય દેવને વિચાર આવ્યો એટલે પરિશિષ્ટ લખ્યું કે જ્ઞાન માત્ર કહેતા કોઈ બીજા ધર્મનો નિષેધ કરશે કે બીજા ધર્મો જ નથી, એકલો જ્ઞાન ગુણ જ છે આત્મામાં, તો કે નહીં. આ 47 શક્તિ લખીએ છીએ. એ 47 શક્તિ લખ્યા પછી પાછો સરવાળો માર્યો કે આવી અનંત શક્તિથી આત્મા ભરેલો છે સારી રીતે, ઇત્યાદિ અનંત શક્તિ સુ નિર્ભરોપી. આવી અનંત શક્તિઓથી સારી રીતે નિર્ભર છે તો પણ યો જ્ઞાન માત્રમયતામ ન જહાતિ ભાવ, તો પણ આ ભાવ, આ દ્રવ્ય, આ પદાર્થ જ્ઞાન માત્રમયપણું છોડતો નથી. એને રાખીને આ બધું અમે કહીએ છીએ એમ કરીને ભણી પાછી એની મુખ્યતા કરી. કે જ્ઞાન માત્ર મયપણું એટલે શું છે કે એમાં ઉપાય ઉપાય બધું એમાં આવે છે, કે જ્ઞાન માત્રમાં ઉપાય એમાં આવે છે ને ઉપાય પણ એમાં જ આવે છે, આખો સમયસર એમાં આવે છે. જ્ઞાન માત્ર કહેતા એક આખા 1415 ગાથાનો સંક્ષેપ એક શબ્દમાં હોય તો જ્ઞાન માત્રમાં છે. આવી રીતે જ્ઞાનની પ્રધાનતા ભગવાન કુમકુંડ આચાર્ય દેવે સમયસારમાં લીધી છે. અહીંયા કહે છે કે કોઈ પણ સમયે જ્ઞાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં. હવે અહીંયા જે આ એક પેરેગ્રાફ ઉપર જે વજન છે જ્ઞાયકતાનું, એને અને સમયસારના તાત્પર્યને શું ફરક છે? કે આખા સમયસારનું તાત્પર્ય આ ચાર લીટીમાં શ્રીમદજીએ મૂકી દીધું છે, આખા સમયસારનું તાત્પર્ય લઈ લીધું છે. અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે જ્ઞાયક પણ સંભવી શકે નહીં. એવું જે અત્યંત અનુભવનું કારણ બીજા કોઈ પદાર્થને વિશે નથી અને આ એક જ પદાર્થને વિશે છે અથવા પોતાને વિશે છે, તે પોતાને અત્યંત અનુભવનું કારણ છે. સંવર અધિકારમાં 126 કળશનો રાજમલજીએ જે અર્થ કર્યો કે ભેદ જ્ઞાન કરવું કે જે સંવરનો એટલે ધર્મનો ઉત્કૃષ્ટ ઉપાય છે, ત્યાં પણ એવી વાત લીધી કે ભિન્ન પડ કરવું એટલે શું, કે અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વડે જોતા ભિન્ન પડે છે. કેવી રીતે ભિન્ન પડે છે પ્રશ્ન ઉઠાવ્યો કે અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વડે જોતા એ ભિન્ન પડે છે. તો એ ભિન્ન પડવાનું કારણ, અનુભવનું કારણ, અત્યંત અનુભવનું કારણ આ જ્ઞાનથી ભિન્નતા થવી એ છે. એ લક્ષણ જેનામાં છે તે પદાર્થને શ્રી તીર્થંકરે જીવ કહ્યો છે, એને જીવ કહ્યો છે. બહુ સુંદર વાત લીધી છે. હવે ત્યાર પછીનું લક્ષણ લે છે ચાર લીટીમાં, તો મહાન પરમાગમનો સાર મૂક્યો છે એમ કહીએ તો ચાલે. સમયસાર જેવા મહાન પરમાગમનો સાર મૂકી દીધો છે. ભેદ જ્ઞાનનો વિષય આવી જાય છે, અનુભવનો વિષય આવી જાય છે, લક્ષણથી પોતે ઓળખવાનો વિષય પણ આવી જાય છે, બધું આવી જાય છે. એક જો જ્ઞાન માત્રમાં આખો સમયસર આવતો હોય તો આ તો ચાર લીટી લખી છે, આવી જ જાય છે. શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ યોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતા માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે. સુખભાસનો અર્થ કરે છે. શબ્દાદિ પાંચ વિષય સંબંધી આ જે આભાસ થાય છે સુખનો, એમાં સુખનો આભાસ થાય છે, પણ એ આભાસ તો જ્ઞાનીઓ કહે છે. જગતમાં તો જીવ એને ખરેખર સુખ સમજીને જ અનુભવ કરે છે. એટલે એ વાત લીધી છે કે શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ યોગ સંબંધી, આ પારમાર્થિક વાત લીધી. હવે અંદરમાં સમાધિનો જે યોગ છે એ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરીને જોતા, એટલે એનું સ્વરૂપ વિચારતા, બંનેની ભિન્નતાનું સ્વરૂપ વિચારતા છેવટે માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે. અમે શું કીધું કે પાંચ શબ્દાદિ પાંચ વિષય જે છે એ તો જડ છે, એમાં સુખ નથી, તો એમાં જે સુખનો અનુભવ કરે છે એ કોણ છે? એ તો જીવ છે. તો જીવ વિના શબ્દાદિ પાંચ વિષયો તે સુખ નથી. જો જીવ જ ન હોય તો શબ્દાદિ પાંચ વિષયો સુખ નથી. માનો કે એક માણસને પાંચે વિષયો છે, બહારમાં પુણ્યના યોગે પાંચે વિષયો છે, હવે એનું જ મળદું રહ્યું તો સુખ છે? હવે પાંચ જો વિષયો સુખ હોય તો અહીંયા સુખ હજી રહેવું જોઈએ, સુખનો નાશ નથી થયો કે નહીં? જીવની હૈયાતીને કારણે સુખ છે, શબ્દાદિ પાંચ વિષયોને કારણે સુખ નથી. એટલે સુખને સમજવાની વાત છે કે તાત્વિક રીતે સુખનું સ્થાન ક્યાં છે, સુખ છે ક્યાં, સુખનું કારણ શું છે, સુખનું મૂળ શું છે, સુખનું સ્વરૂપ શું છે. જ્યાં સુધી સુખને યથાર્થ રીતે ન સમજવામાં આવે ત્યાં સુધી વાસ્તવિક સુખાનુભવ થવાનો કોઈ અવસર નથી, કોઈ પ્રસંગ નથી. આ સીધી વાત છે. એટલે ત્યાંથી ઉપાડ્યું છે લેવાનું કારણ. કાંઈ વાત સમજવામાં કે અનુભવમાં કે કાંઈ આપણને તો એનો કાંઈ ઝાંખી થતી નથી, ઉભો રહે. તું પણ સુખનો અનુભવ કરે છે કે નહીં? હવે ત્યાં તું જ્યાં સુખનો અનુભવ કરે છે ત્યાંથી અમારે તને સુખ સમજાવવું છે. કે તું છો એટલે સુખ છે, તું ન હોય તો સુખની વાત ક્યાંય રહેતી નથી. આ મુઆ તો ડૂબ ગઈ, દુનિયા ખલાસ થઈ ગઈ, દુનિયા જ નથી એને માટે. માટે સુખનું કારણ પોતે, સુખનું મૂળ પોતે, સુખનું સ્વરૂપ પણ પોતે, એ વાત ઉપર લઈ જાય છે. એ તો જીવને પોતાની દ્રષ્ટિ નહીં હોવાથી એને ઓલું સુખ લાગે છે, શબ્દાદિ વિષયો. પણ ખરેખર એ તો સુખરહિત પદાર્થો છે, ત્યાં ક્યાં સુખ છે? પણ એ સમજે છે એની રીત, એટલે એની રીતે એને પકડાવે છે. લાકડીને ઘોડો કીધો છે તો કે તારો ઘોડો આગળ રાખે એમ કહે છે. અરે લાકડી આગે રાખતો એ ન સમજે, એ ક્યાં લાકડી છે, એનો તો ઘોડો જ છે. એમ જ્ઞાની ભલે એને દુઃખ કહે પણ સંસારી જીવને તો એ સુખ જ છે. એટલે એને એની ભાષામાં સમજાવે છે કે ત્યાં પણ તું છો એટલે સુખ છે, તું ન હોય તો સુખ હોવાનો પ્રશ્ન છે નહીં. બીજો એ શબ્દાદિ પાંચ વિષય સંબંધી નિતરામાં પ્રશ્ન થાય એવો છે કે અહીંયા સુખની વાતમાં શબ્દાદિનો વિષય કેમ લીધો? પાંચ ઇન્દ્રિયના વિષયો શા માટે લીએ છે? એ તો દુઃખ છે ને. અને સમજાવવાની શૈલી છે બહુ, પોતે બહુ મહાવિશિક્ષણ હતા સમજાવવામાં. પણ એક એવો પુણ્ય યોગ નહોતો, નહીતર એક આખો માર્ગ ચલાવે છે એમ, તીર્થંકર માર્ગ ચલાવે છે એવા સમર્થ પુરુષ હતા એ પોતે. આ તો નાની ઉંમરમાંથી આટલી તો એનો શક્તિ છે વ્યક્ત કરવાની, વિષયને વ્યક્ત કરવાની શક્તિ તો આટલી નાની ઉંમરમાં છે. એ જાતનો યોગ હોય તો એક જુદી જ વસ્તુ ઊભી થઈ હોત. જેમની બિનહૈયાતીમાં આજે હજારો માણસો આકર્ષિત થયા છે, બોલે કોઈ ઓછું સમજ્યા કોઈ વધારે સમજ્યા એ વાત ગૌણ છે, પણ એમના શબ્દ દેહથી માત્ર, અક્ષર દેહથી, એમનો દેહ વિલીન થઈ ગયો, અક્ષર દેહથી હજારો લાખો માણસો આકર્ષિત થઈ ગયા છે. એટલો તો એમની કલમમાં જાદુ છે કે કોઈ પણ બુદ્ધિમાનને વિચાર કરતો કરી મૂકે, એક વાર તો ઊભો રાખી દે એને, થંભી જાય કે નહીં કાંઈક વાત કોઈ કરે છે, છે કોઈ કરનાર, કોઈ વિચક્ષણ પુરુષ છે, સાધારણ કોઈ વ્યક્તિ લાગતી નથી. એટલું તો કોઈ પણ વિચારવાને ઊભો રાખી દે એવી એમની કલમ છે. શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ યોગ સંબંધી બે રીતે સુખની પ્રસિદ્ધિ છે. એક સંસારીઓ એમ કહે છે કે અમને અહીંયા સુખ છે શબ્દાદિમાં, યોગીઓ એમ કે છે કે અમને સમાધિમાં સુખ છે. જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન કરીને જોતા માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે. હવે એને ભિન્ન પાડીને જોતા એમ કે છે, એટલે કે તાત્વિક દ્રષ્ટિએ એને જોતા જે સુખ છે એ જીવ નામનો પદાર્થ છે, એ જ એનું કારણ છે. એ સિવાય સુખનું કારણ બીજે ક્યાંય. સમાધિમાં પણ સુખનું કારણ જીવ છે અને અસમાધિમાં પણ સુખનું કારણ ભલે કલ્પિત હોય તો પણ જીવ છે, જીવ સિવાય બીજી વાત નથી. તે સુખવાસ નામનું લક્ષણ માટે તીર્થંકરે જીવનું કહ્યું છે. તે માટે તીર્થંકરે સુખવાસ નામનું લક્ષણ જીવનું કહ્યું છે. અને વ્યવહાર દ્રષ્ટાંતે નિંદ્રાથી તે પ્રગટ જણાય છે. જો હાવ સ્થૂળ બુદ્ધિથી સમજાવે છે કે પાંચે ઇન્દ્રિયો મૂકી દીધો, કોઈ ઇન્દ્રિયનો વ્યાપાર નથી અને માણસ સુઈ જાય છે. જો એકદમ શાંત નિંદ્રા જ્યાં આવે છે, કેમ કે નિરાકુળતા તે સુખ છે ને, કેટલી વિચક્ષણતાથી આ વિષય નિરૂપણ કરે છે પોતે કે આકુળતા દુઃખ છે ને નિરાકુળતા સુખ છે. તો નિરાકુળતા ક્યાં થાય છે? નિંદ્રામાં નિરાકુળતા વધારે થાય છે. કોઈ ઇન્દ્રિયનો ત્યાં આકુળતા વાળો પ્રકાર નથી. નિરાકુળ શાંત એક માણસને શાંત નિદ્રા આવે છે તો એમ કે છે બહુ આ તો એવી શાંત મજાની ઊંઘ આવી ગઈ કે જાણે આવું સુખ નથી એમ. એવી મીઠી નિંદર જેને કહે છે માણસ, મીઠી નિંદર આવી ગઈ એમ કહે છે. શું તો ત્યાંથી પકડાવે છે કે વ્યવહાર દ્રષ્ટાંતે નિંદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિંદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે. જો ત્યાં જ્ઞાનની ગેરહી હતી નથી. નિંદ્રામાં પણ હું સુખી હતો, ઊંઘ્યો એટલી વાર હું સુખી હતો એવું જે જ્ઞાન છે તે બાકી વિધો એવો જે જીવ પદાર્થ તેનું જ્ઞાન છે. કારણ કે ત્યાં તો કોઈ પદાર્થ નહોતો. સામાન્ય રીતે બીજા પદાર્થોની ઈચ્છિત પદાર્થોની પ્રાપ્તિમાં સુખ એવું જીવ સમજે છે સંસારમાં. તો કે ઊભો રહે, તને સંસારમાં એમ સમજાવીએ કે બીજા પદાર્થની પ્રાપ્તિ વિના પણ સુખ તને અનુભવ થાય છે જો નિંદ્રામાં. નહીતર તો લોકો એમ જ સમજે છે કે જે તે પદાર્થની ઈચ્છા થાય તે મળે એટલે મને સુખ થાય, ન મળે તો મને દુઃખ થાય. તો કે ઊભો રહે, નિંદ્રામાં તને કોઈ પદાર્થ નથી મળતો, ત્યાં સુખ છે કે નહીં? તો હા ત્યાંય મને સુખ છે. તો કે આમાં મળ્યો ત્યારે તને સુખ, ન મળ્યો ત્યારે તને સુખ, તારે સુખ ક્યાંથી આવ્યું તને? આ કે મળવું ન મળવાથી કોઈ નિરપેક્ષ તત્વ છે, જ્યાં જીવ નામનો પદાર્થ છે ત્યાં સુખ છે. આમ ભિન્ન પાડે છે. આ સમજાવવાની શૈલી છે. દીપચંદજીએ લીધું કે ભાઈ આ પાંચ ઇન્દ્રિયોના કાર્યો કોણ કરે છે, પછી આ રાગ કોણ કરે છે, પછી આ જ્ઞાન કોણ કરે છે, કે અંદર બેઠેલો એક રાજા બધી દોરી હલાવે છે ત્યાં પહોંચી જાય. તો ત્યાં સુધી પહોંચાડવા માટે એ જ્યાંથી ઊભો છે ત્યાંથી એને સમજાવવાની શરૂઆત કરે છે. આ શૈલી છે. જ્યાં બેઠો છે, જ્યાં ઊભો છે, ત્યાંથી એને કેવી રીતે સમજાવો કે તું જીવ છો અને આ બધાથી જુદો છો, એ કેવી રીતે? નિંદ્રા નહોતી ત્યારે પણ તું સુખી, નિંદ્રા આવી ત્યારે પણ તું સુખી, તો પછી સુખ કેવી રીતે તારું નક્કી થાય છે? તું છો સુખ, તું સુખનું કારણ છો, તું સુખનું સ્વરૂપ છો એમ એમાંથી નક્કી થાય છે, જુદું પાડીને જોવામાં આવે તો એ રીતે. એટલે સર્વ બીજા નિંદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન તે બાકી બીજો એવો જે જીવ પદાર્થ તેનું છે. બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી. ત્યાં તો બીજું કોઈ વિદ્યમાન નથી. ઊંઘી ગયો છે માણસ, ત્યાં બીજા પદાર્થોની તો વિદ્યમાનતા છે ને. છતાં પણ સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે. એ પોતે કહે છે કે નહીં મને તો બહુ સરસ મીઠી નિંદર આવી, કાંઈ દુઃખ નહોતું, તે જેનેથી ભાસે છે એ કોનાથી ભાસ્યું તને? તે જેનેથી ભાસે છે તે જીવ નામનો પદાર્થ છે. જીવ નામનો પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી. સુખ ન લીધું, સુખ ભાસ લીધું. જીવનું લક્ષણ સુખ ન લીધું અહીંયા, પણ સુખભાસ જીવનું લક્ષણ લીધું. એટલે જ્ઞાન હારે જોયું. ભાસ તો જ્ઞાનમાં થાય છે ને, તો સુખનું જેમાં જ્ઞાન થાય છે તે જીવનું લક્ષણ છે એમ કે છે. સુખ ન લીધું કેમ કે સુખની અંદર વિવાદ છે. જેને સંસારીઓ સુખ કહે છે એને જ્ઞાનીઓ દુઃખ કહે છે, એટલે એ એકાંતે સુખ નથી. ત્યારે જ્ઞાનીઓ જેને સુખ કહે છે, સંસારીઓ કહે છે કે અમને એવો કોઈ અનુભવ નથી, અમે એ ચિત્તથી અજાણ છીએ, અમને એ કાંઈ ખબર પડતી નથી. એ તમે કોઈ બીજા દેશની વાત કરતા હોય, બીજી ભાષાની વાત કરતા હોય તો તમે જાણો, અમે એમાં કાંઈ સમજતા નથી. કે અતિન્દ્રિય સુખ એટલે કોઈ પારમાર્થિક સુખ એટલે શું ચીજ છે? તો કે ઉપર સુખ ભાસ છે ને, અહીંયાથી જીવનો જેમાં સુખનો ભાસ થાય છે એ જીવ છે. એ સુખના લક્ષણથી પણ જ્ઞાન સાથે જોડ્યું છે સુખ ભાસ કહીને. એ મૂળમાં એ શબ્દ છે ને, નાયકતા સુખ ભાસ એમ લીધું છે. બનારસીદાસજીએ એ શબ્દનો પ્રયોગ કર્યો છે, એમાંથી પોતે અર્થઘટન કર્યું છે. પણ બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી આ અર્થઘટન કરેલું છે. નહીંતર તો જેમ જીવનું લક્ષણ જ્ઞાન, તેમ જીવનું લક્ષણ સુખ, તેમ જીવનું લક્ષણ અસ્તિત્વ. સતદ્રવ્યમ લક્ષણમ, જો ઉમાસ્વામીએ કહ્યું દ્રવ્યનું લક્ષણ સત છે તો કઈ તો છે એ દ્રવ્યની અપેક્ષા એ છે. જીવનું તો ઉપયોગ લક્ષણ લીધું છે, પણ એમાંથી ભૂલે છે, સત્તાને લક્ષણ પકડે છે. સતદ્રવ્યમ લક્ષણ એટલે અહીંયા સુખભાસને જીવનું લક્ષણ કીધું છે. જેમાં સુખ ભાસે છે એ જીવ નામનો પદાર્થ છે. જેનેથી ભાસે છે, જેના વડે ભાસે છે તે જીવ નામનો પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું અથવા જાણવામાં આવતું નથી. અહીંથી જીવને પકડવો, જ્ઞાનથી ન પકડે એને વળી અહીંથી પાછો પકડાવે છે. કેમ કે સુખનું તો બધા સંસારના તમામ પ્રાણીને સુખનો પ્રોબ્લેમ છે. સુખ જોઈએ છીએ, સુખ એક સમસ્યા છે, સુખ મળતું નથી અને સુખ માટેનો પ્રયત્ન જીવનો મળતો નથી. આ તમામ સંસારીઓની પ્રવૃત્તિનું કેન્દ્ર સ્થાન એક સુખની પ્રાપ્તિ એ છે. તો કે ઉભો રહે, શેમાં ભાસ્ય, આ સુખ શેમાં લાગે છે, શેમાં અનુભવાય છે, એ સુખભાસ જેને લક્ષણ છે એને અમે જીવ કહીએ છીએ. એને તું સમજ તો તારી આ સમસ્યા કાયમને માટે સોલ્વ થઈ જાય. એને ન સમજ તો કોઈ રીતે સુખનો સુખની સમસ્યા સલટવાની નથી. બહુ સરસ અર્થ કર્યા છે. હા, દુઃખ છે એ તો સુખની જ વિપરીત અવસ્થા છે. એટલે દુઃખ તો કોઈને જોતું નથી. દુઃખ પણ જીવમાં જ ભાસે છે, સુખ પણ જીવમાં જ ભાસે છે. અને ખરેખર તો ભાસ કહીને અનુભવ લેવો છે. શું? કારણ કે સુખ દુઃખ છે એ જાણવાનો વિષય નથી, વેદવાનો મુખ્યપણે વિષય છે. પછી વેદતા વેદતા જણાઈ જાય છે એ બીજી વાત છે, પણ મુખ્ય તો એ વેદનનો વિષય છે જાણવા કરતા. હવે નીચે વેદવાનો વિષય લઈએ છે. આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે. જો ક્યાંથી ઇન્દ્રિયના વિષયથી શરૂઆત કરે છે, ત્યાં ઊભો છે ને, અનુભવ કરે છે ને કે આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે. હું આ સ્થિતિમાં છું, હું ફલાણી ફલાણી સ્થિતિમાં છું. કાઢે ઠરું છું, તાપ પડે છે, દુઃખી છું અને દુઃખ અનુભવું છું. લ્યો લીધું છે ને સર, દુઃખી છું અને દુઃખ અનુભવું છું. એવું જે સ્પષ્ટ જ્ઞાન અથવા એવું જે વેદન જ્ઞાન, એવું જે અનુભવ જ્ઞાન અથવા અનુભવપણું, તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવપદને વિષય છે. અનુભવ દ્રષ્ટિએ આ મુખ્ય ફેક્ટર છે સમજવાનો. જ્ઞાન છે એ પરથી ભિન્નતા માટે એનું પ્રયોજન છે, પારમાર્થિક પ્રયોજન જ્ઞાનનું છે. જાણવાનું પ્રયોજન પારમાર્થિકપણે હોય તો ભિન્ન પડવા માટે છે, જ્યારે અનુભવ કરવા માટે વેદન છે એ જ્ઞાનનું મુખ્ય લક્ષણ છે. પાડવું જોઈએ, નહીતર ખ્યાલ નથી આવતો ઘણાને. એમાં શું થાય છે કે આત્મા પરને વેદી શકતો નથી. આત્મા પોતાના જ્ઞાન સિવાય અન્યને વેદી શકતો નથી. શું? જ્યારે અન્ય પદાર્થનું પ્રતિબિંબિત થાય છે, એમ જ્ઞાનમાં અને વેદકતામાં ધર્મભેદે આ ભેદ છે, અને એ લગભગ એ વિષયે જાણ્યો છે. તત્વજ્ઞાનની ચર્ચા કર જ્યાં ચાલે છે આપણે ત્યાં આ વિષય થોડો જાણ્યો છે કે આ બેમાં ફેર શું છે. સ્વ પર પ્રકાશકપણું છે એ જાણવાની અપેક્ષા એ છે, હરગીઝ વેદવાની અપેક્ષા એ નથી. શું? એટલે એ વસ્તુ જુદી છે, એ ધર્મ જુદો છે. તો વેદવું છે. હવે જ્યાં સ્વાનુભવનો મુખ્ય વિષય છે ત્યાં એ ફેક્ટર મુખ્ય છે, ત્યાં જાણવાનો નહીં. એ તો પરથી ભિન્ન પડવા માટે જાણવાની વાત લીધી હતી, પણ સ્વના અભેદ અનુભવમાં જાણવાની કાંઈ જરૂર નથી. ત્યાં વેદવાની વાત મુખ્ય છે, ત્યાં વેદન પ્રધાનતા છે. અનુભવ તો વેદન પ્રધાન પર્યાય છે, જાણન પ્રધાન નહીં, વેદન પ્રધાન પર્યાય છે. અને એ અનુભવનો માર્ગ છે આ, અને એ ત્યાં સુધી કેવળ જ્ઞાન શોધી લીધો છે. બે ત્રણ દિવસ પહેલા આપણે વાત થઈ હતી અહીંયા કે જ્ઞાનસ્ય નિત્ય સંચેતનયા, જ્ઞાનના નિત્ય સંચેતનથી, નિત્ય વેદનથી, એવ એટલે એટલાથી જ અહીંયા એવો શબ્દ લીધો છે. જ્ઞાનસ્ય નિત્ય સંચેતનયા એવ જ્ઞાનમ અતિવ શુદ્ધમ પ્રકાશતે. જ્ઞાન અત્યંત શુદ્ધ એટલે કેવળ જ્ઞાન સુધી પ્રગટ થઈ જાય. જો એ જ્ઞાન જ્ઞાનના વેદનમાં રહી જાય, અંતર્મૂર્તમાં ફાટીને કેવળ જ્ઞાન આવે. તાતુષ્માસ ભિન્નમાં શું છે? જ્ઞાન ક્યાં છે? ત્યાં તો જ્ઞાન વેદનમાં શિવભૂતિજી ઉતરી ગયા, અંતર્મૂર્તમાં ફાટ્યું કેવળ જ્ઞાન. 11 અંગ અને 14 પૂર્વનું ગણધરદેવને જ્ઞાન હતું, અને શિવભૂતિ મુનિને 9 તત્વોનો યાદ નહોતા રહેતા, પણ અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લીધું છે. કારણ શું? વેદન અનુભવ એ મુખ્ય કારણ છે. કેમ કે ઓલામાં તો પરની અપેક્ષા આવે છે, આમાં પરની અપેક્ષા નથી આવતી. સ્વસંવેદનથી જ્ઞાનની પ્રસિદ્ધિ છે. એટલે જ્યાં ઓળખાયો છે લક્ષ લક્ષણના અધિકારમાં પરિશિષ્ટમાં, ત્યાં જ્ઞાન જ્ઞેયને જાણે છે માટે જ્ઞેયની પ્રસિદ્ધિ છે એ વાત સંભાળી નથી. જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે સ્વસંવેદનથી તેની સિદ્ધિ છે. એની સાબિતી, એની હયાતીની સાબિતી સ્વસંવેદનને લઈને છે. તો વળી કોઈ પ્રશ્ન કરે કે સ્વસંવેદન તો જ્ઞાનીઓને હોય, અમારે ક્યાં સ્વસંવેદન હતું? અને અહીંયા તો આત્માને ઓળખવાનું પ્રકરણ ચાલે છે, તો સ્વસંવેદનથી જ્ઞાનની પ્રસિદ્ધિ કેવી રીતે છે? તો કે તને કીધું કે સ્વસંવેદનથી જ જ્ઞાનની પ્રસિદ્ધિ છે. જ્ઞાન પોતાના વેદનને ક્યારેય ત્યાગતું નથી, છોડતું નથી, છોડે તો એના સ્વરૂપનો નાશ થઈ જાય. તને જડતું નથી એ વાત ચોક્કસ છે. ગોત, ઘરમાં હીરો પડી ગયો છે, ગોત તું ન જડતો હોય તો, પણ દેખાતો નથી ભાઈ, સાહેબ બહુ ગોત્યું, વાળ્યું, સાફ કર્યું, પણ હીરો જડતો નથી તો, પણ પીડ્યો છે ઘરમાં ને તારા હાથમાંથી પીડ્યો છે કે નહીં? તો કા ક્યાં પીડ્યો? તો કે આ રૂમમાં બેઠા તને હાથમાંથી પીડ્યો છે. જડતો નથી, નથી જડતો એને કે તો શોધવા સિવાય એનો ઉપાય શું છે એ બતા. કિંમતી હીરો છે, ચૈતન્ય હીરો છે, કિંમતી. પેલો હીરો 5-10 લાખ 25 લાખ નો પડી ગયો હોય તો ઊંઘ ન આવે. હમ શાંતિભાઈ આવે? 50 લાખ નો હીરો હાથમાંથી પડી ગયો હોય અને પછી સુવાનો ટાઈમ થઈ ગયો હોય તો સુઈ જાય માણસ કે મારો સુવાનો ટાઈમ થઈ ગયો, હવે હીરો કાલ સવારે ગોતશું એમ કરે? પહેલા ગોતો પછી હુવો, ઊંઘ જ ન આવે. અહીંયા માળો ઊંઘી જાય છે. જેની કિંમત અબજોથી પણ થાય એવું નથી, હીરો ખોવાયો છે તો પણ સુઈ જાય છે. આ જ્ઞાનીઓને વાંધો છે કે ભાઈ તું ક્યાં સુઈ જાશો, તારો હીરો તને જોડતો નથી ને, તું તો કેવો બેદરકાર. એ તો છે ભાઈ, બધું ઉન્માર્ગે તો એમ જ ચડ્યો છે જીવ, અનંતકાળથી ઉન્માર્ગે તો ચડ્યો છે. પણ અહીંયા વાત લેવી છે કે એ નથી જડતું વેદન, તો તું વેદનને શોધ. જ્ઞાન વેદન યુક્ત છે, વેદન યુક્તપણાથી જ્ઞાન કદી રહિત નથી, પણ તને જોડતું નથી એનું પણ કારણ છે. અને તું શોધવાનો પ્રયત્ન કરીને ન જડે એવું કોઈ દિવસ બનવાનું નથી. આ સીધી વાત છે ને. એના માટે પહેલું પગથિયું અવલોકન છે. નિજ અવલોકનમાં આવ્યા વિના પોતાના વેદનનો પત્તો લાગે નહીં. આ એની સીધે સીધી ચેનલ જે કહેવામાં આવે છે એ આ છે. બારંગનું અંતર્મૂર્ત ની અંદર 12 અંગનું થઈ જાય ને, 11 અંગ અને 14 પૂર્વ, 12મા અંગ ને 14 પૂર્વ છે. એટલે એમાં ભેદ પાડવાનું કારણ શું છે કે અભવ્ય મિથ્યા દ્રષ્ટિ હોય તો 11 અંગ ને 9 પૂર્વ સુધી એનો ક્ષોક્ષમ હોય વધીને, તો પણ એ અભવ્ય છે, અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે, અનંત સંસારી છે. 14 પૂર્વનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને જ થાય અને ગણધર દેવને તો અંતર્મૂર્તમાંથી જાય છે. એ તો ચરમ શરીરી છે, ગણધર દેવ તો ચરમ શરીરી હોય છે, એને તો બીજો ભવનો પ્રશ્ન જ નથી. શું કહે છે કે આ મોળું છે, આ મીઠું છે, ખાટું છે, ખારું છે, એવો અનુભવ કોણ કરે છે એમ કે છે. ચીજ નથી જ દેખાડવી અહીંયા ખારી ખાટી, એનો અનુભવ કોણ કરે છે? જેમ ઓલામાં કીધું કે 5 શબ્દાદિ 5 વિષય, એમાં સુખ કોને લાગે છે એમ કહે છે. ઓલામાં સુખ નથી, એમ ખારું ખાટું મોળું છે એમાં અનુભવ નથી, ખટાશમાં અનુભવ નથી, ગળપણમાં અનુભવ નથી. હું ટાઢે ઠરું છું, મને તાપ પડે છે, મને તડકો લાગે છે, મને ઠંડી લાગે છે, ઠંડી ગરમીમાં અનુભવ નથી. અનુભવ કરનાર કોઈ બીજો પદાર્થ છે. દુઃખી છું સુખી છું એવો જે અનુભવ કરે છે, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન, અનુભવપણું, તે જે કોઈમાં પણ હોય તો તે આ જીવપદને વિશે છે. બહુ સુંદર પદ્ધતિ લીધી છે કે તું અનુભવ તો કરી જ રહ્યો છો, જે પર પદાર્થોનો અનુભવ થઈ શકતો નથી તેનો અનુભવ તું કરી રહ્યો છું એવો તને અધ્યાસ વર્તે છે. એકત્વ બુદ્ધિએ ખરેખર અનુભવ કરી શકતો જ નથી. આના ઉપર તો 92 થી 96 ગાથા લખી છે કર્તા કર્મધિકારની. એમાં સ્વાદના દ્રષ્ટાંત લીધા છે અને ઠંડી ગરમીના દ્રષ્ટાંત લીધા છે. ભૂતાવિષ્ટ પુરુષ એમ કરીને જે વાત લીધી છે, ધ્યાનાવિષ્ટ ને ભૂતાવિષ્ટ, તો એમાં શું કહે છે કે ચીજ અને એનો અનુભવ, આમ બે વાત થઈ ને. તારે બે વાત નથી, તારે તો એક જ વાત છે. જ્યાં તને ખારું ખાટું લાગ્યું, ઠંડું ગરમ લાગ્યું, ત્યાં બે વાત નથી રહેતી, એક વાત થઈ જાય છે. તો કે એમાં જુદું પાડીને ભિન્ન ભિન્ન કરીને જોતા, સામે ચીજ ભિન્ન છે, અનુભવ કરનાર ભિન્ન છે, એમ જોતા જેમાં અનુભવ રૂપી પરિણામ છે અથવા અનુભવન છે અથવા વેદન છે, એવું જે સ્પષ્ટ જ્ઞાન તે ક્યાંય પણ હોય તો તે આ જીવપદને વિશે છે. એટલે કે જે ખારું ખાટું ને ઠંડી ગરમ લાગે છે ત્યાં અનુભવ નથી, અનુભવ જીવમાં છે. અને બંનેના પદ જુદા છે, એક જળપદમાં છે, ખારું ખાટું ઠંડુંનું જીવપદમાં છે, અને આ એ જડપદમાં છે અને અનુભવ જીવ પદમાં છે, એમ બે પદ જુદા છે. એટલે પદ શબ્દ અહીંયા વાપર્યો જોયું તો તે આ જીવપદને વિશે છે. અને તે જેનું લક્ષણ છે, એવું જે અનુભવ જેનું લક્ષણ હોય છે, તે પદાર્થ જીવ હોય છે. જેને અનુભવ હોય તે જીવ, અનુભવ કરે તે જીવ. એ જ તીર્થંકર આદિનો અનુભવ છે. આ જો કેવલ બધી જગ્યાએ કહે છે અહીંયા કહે છે કે આ તીર્થંકર દેવનો આ અનુભવ છે. અનુભવ કરે તે જીવ, જીવ સિવાય કોઈમાં અનુભવ કરવાનું સ્વરૂપ નથી, કારણ નથી, કાર્ય નથી, કાંઈ નથી. તું અનુભવને જુદો પાડ, એકલા અનુભવને જો તો તને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ કોઈ પણ અવસ્થામાં તને અનુભવમાં આવશે. એ 17-18 ગાથામાં પણ જ્યાં અનુભવ પ્રધાનતાથી વાત કરી અમૃતચંદ્રાચાર્ય દેવે, ત્યાં જ્ઞાન શબ્દનો પ્રયોગ નથી કર્યો. જોઈ લેજો ફરીને ધ્યાનથી કે એ પંક્તિ જ્યાં વાત કરી છે ત્યાં જ્ઞાન શબ્દનો પ્રયોગ નથી કર્યો. મિત્ર, અનુભવ તો જ્ઞાનની પર્યાય છે, પણ જ્ઞાન શબ્દનો પ્રયોગ કેમ નથી કર્યો? કે જ્ઞાન નામ જ જ્ઞેય પ્રધાન છે. શું? જે જ્ઞેયને જાણે તે જ્ઞાન એવી ટેવ પડી ગઈ છે, એવું જ સીધું ખ્યાલમાં આવે છે. તો કે નહીં, અહીં તો જ્ઞેયને તો બાદ કરી દેવું છે. અનુભવમાં તો પોતે જ છે, અનુભવમાં તો કોઈ જ્ઞેય આવતું જ નથી, કોઈ જ્ઞેયનો અનુભવ થઈ જ નથી શકતો. આ વસ્તુ સ્થિતિ છે. એટલે ત્યાં એટલા શબ્દો લીધા કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, જ્ઞાનમાં આવે છે એમ નહીં. બધે અનુભવ 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 એ લીધું છે. એટલે જ્ઞાન ઉપર જ્ઞેય ઉપર લક્ષ ન જાય એનું. એ તીર્થંકર આદિનો અનુભવ છે, એટલે અનંત તીર્થંકરોનો એ અનુભવ છે એમ કહે છે વિશેષ લેશન.